તારીખ 15/12/1997 શ્રી સમયસાર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 277
જીવ અધિકાર છઠ્ઠી ગાથાનો ભાવાર્થ છે છેલ્લો પરિચય અહીં એમ પણ જાણવું કે શું કહ્યું શુદ્ધ નહીંની મુખ્યતાથી શુદ્ધાત્માને પર્યાય રહિત દર્શાવ્યો એવું કહ્યું તો પણ એમ જાણવું કે જીનમતનું કથન સ્યાદવાદરૂપ છે એ પણ કોઈ એક અપેક્ષિત અથવા મર્યાદિત વાત છે તેથી અશુદ્ધ નહીંને સર્વથા અસત્યાર્થ ન માનવું એટલે અશુદ્ધ નહીંનો વિષય જે ગુણ ભેદો અને પર્યાયો છે શુદ્ધાશુદ્ધ એ સર્વથા અસત્યાર્થ એટલે છે જ નહીં એમ ન માનવો અવલંબન લેવાને યોગ્ય નથી તે બરાબર છે અને દ્રષ્ટિનો વિષય નથી તે પણ બરાબર છે પણ અશુદ્ધ નહીંનો વિષય શુદ્ધ અશુદ્ધ પર્યાયો પોતાના સ્થાનમાં છે અને એનું પણ એક સ્થાન છે એવી એક અપેક્ષા રાખવી સર્વથા અસત્યાર્થ ન માનવો કારણ કે સ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે શું કે છે સ્યાદવાદ પ્રમાણે એટલે કથનની મર્યાદાને લક્ષમાં રાખીને જોતા પર્યાયની શુદ્ધતા અને અશુદ્ધતા એ પણ વસ્તુના ધર્મ છે એટલે એને ધારણ કરી રાખેલો ભાવ છે આત્મા એ ધારણ કરી રાખેલો ભાવ છે તેથી એને ધર્મ કહેવામાં આવે છે ધર્મને શબ્દાર્થ પ્રમાણે વ્યાખ્યા એવી છે જે ભાવને ધારણ કરે તેને ધર્મ કહીએ શુદ્ધતા અશુદ્ધતા આત્મા ધારણ કરે છે માટે એ વસ્તુ ધર્મ છે અને તે વસ્તુનું સત્વ છે સત્વ છે એટલે એની સત્તામાં રહેલું તત્વ છે સત્વ છે એટલે સત્તામાં રહેલું તત્વ છે અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે અને પરદ્રવ્યનો જીવ સંયોગ કરે સંયોગ ઉપર લક્ષ આપે છે સંપર્ક કરે છે પોતે જોડાય છે ત્યારે અશુદ્ધતા થાય છે એટલો ફેર છે એટલો ફેર છે એટલે શું એટલી વિશેષતા છે અશુદ્ધ નહીં અહીં હે કયો છે હવે આ ગાથામાં એ વાતને ગૌણ કરી નાખીને હે કહી દીધું છે કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે સંસાર સંસારના સ્થાનમાં છે પણ એનું સ્થાન હેયમાં જાય છે ઉપાદેયમાં નહીં જ્ઞાનમાં વિવેકના બે પડખા છે હેય અને ઉપાદેય તે જ્ઞાન વિવેક કરે છે એ રીતે સ્વવિકલ્પ દશામાં જ્ઞાનના વિવેકમાં હે અને ઉપાધિ એવા બે પડખા પડે છે નિર્વિકલ્પ દશામાં એવા કોઈ પડખા ઉત્પન્ન થતા નથી પણ જ્ઞાન નિર્વિકલ્પ દશાને પામ્યું એણે પોતાના નિર્વિકલ્પ સ્વરૂપની સર્વથા ઉપાદેયતા કરી તે જ્ઞાનનો પરમ વિવેક છે એટલે વિવેકના બે પ્રકાર થયા અનુભવ પ્રકાશમાં એ વાત લીધી છે દીપચંદજી હે ઉપાદેયની ઘણી વાતો લખી એમણે કેટલાય પડખા ચર્ચા છે પોતે સંક્ષેપમાં પણ જ્ઞેય તો બધું જ્ઞેય છે, સોપર પદાર્થ બધું જ્ઞેય છે. આપણે તો અહીંયા જયારે એમ કહ્યું ને કે અશુદ્ધ નહીં ને હે કયો છે, એટલે એ વિષય ઉપર થોડોક વિશેષ વાત કરીએ છીએ કે સ્વવિકલ્પ દશામાં જ્ઞાન વિવેક કરે છે ત્યારે જે પોતાના હિતનો વિષય હોય છે એની એને ઉપાદેયતા, પોતાના અહિતની વાત હોય છે તેનું હેયપણું, એ જ્ઞાનનો વિવેક છે. નિર્વિકલ્પ દશામાં જ્ઞાનમાં એવો ભેદ પડતો નથી હેય ઉપાદેયતાનો, પણ ખરેખર એને પોતાના સ્વરૂપને એ વખતે ઉપાદેય કરી લીધું છે, ઉપાદેય કૃતકૃત્ય છે, ત્યાં ઉપાદેય કરવા યોગ્ય કરી લીધો, તેથી તે પરમ વિવેક છે. એ પરમ વિવેકની અપેક્ષાએ આ ગ્રહણ કરવું ને આ છોડવું એને રાગ પણ કોઈ વાર કહેવામાં આવે છે. કેમ કે બોલી નિર્વિકલ્પ દશા વિતરાગતામાં થાય છે, માટે એ રાગ છે. એટલે એમણે દીક્ષિતજીએ અનુભવ પ્રકાશમાં જ્યાં જ્યાં હે ઉપાદેયની ચર્ચા કરી ત્યાં પાછો સરવાળો માર્યો છે કે એવા હે ઉપાદેયના વિકલ્પો બંધ થઈ અને સ્વાનુભવની નિર્વિકલ્પ દશા થાય તે જ ખરેખર હે ઉપાદેયના પ્રકરણનો સાર છે. સંપૂર્ણ હે ઉપાદેયના જેટલા પ્રકારો છે, આ ગ્રહણ કરવા યોગ્ય છે, આ છોડવા યોગ્ય છે, આ ગ્રહણ કરવા યોગ્ય છે, આ છોડવા યોગ્ય છે, આ ભૂમિકામાં આમ, આ ભૂમિકામાં આમ, પર પદાર્થમાં પણ એવી રીતે લીધું છે કે કોઈ અભક્ષ ખાતો હોય એને એમ કે ભાઈ માંસ વગેરે ન ખાવું જોઈએ, શાકભાજીને એવું ઘણી વિવિધતા મળે છે, એને માંસ છોડાવ્યું, વનસ્પતિ શાકાહાર ગ્રહણ કરાવ્યો. પણ શાક ખાતો હોય એને એમ કહેવાય કે કંદમૂળ ન ખવાય, બીજા શાક ઘણા મળે છે. પછી તિથિના દિવસો હોય અથવા મુનિરાજ હોય તો કે લીલોતરી નહીં ખાવાની, એમાં જીવનતા વધારે થાય છે, લીલોતરી સિવાયનું જે ભોજન હોય એ ખાવું. એમ હે ઉપાદેયના ચડ ઉતર ભાંગા ઘણા છે, આ તો દ્રષ્ટાંત છે આહારનો, પણ એવા ચડ ઉતરના ઘણા ભાંગા છે તો કે એ બધાનો સાર શું? કે અંતે સ્વરૂપમાં સમાય જવું, તે એ જ સ્વરૂપની ઉપાદેય છે, ઉપાદેયતા છે. ત્યાં ગ્રહણ કરવા યોગ્ય સર્વસ્વ પોતાનું સ્વરૂપ ગ્રહણ થયું અને હે કરવા યોગ્ય સમસ્ત હે થઈ ગયો વગર વિકલ્પે. એવી રીતે હે ઉપાદેયનો વિષય છે. સ્વવિકલ્પ દશામાં તો હે ઉપાદેયનો વિવેક જે રીતે થાય તે યોગ્ય છે, પણ એવા વિકલ્પમાં ઊભું રહેવું ક્યાં સુધી? ક્યાં સુધી વિકલ્પમાં ઊભું રહેવાનું? એ પણ છોડવા યોગ્ય છે, એ પણ છોડીને સ્વરૂપમાં લીન થવા યોગ્ય છે, એ નિશ્ચય છે. અને સ્વવિકલ્પ દશામાં હે ઉપાદેયનો વિવેક થાય તે જીનોક્ત વ્યવહાર છે. કેવો? જીનોક્ત વ્યવહાર છે. શું? અપૂર્વ અવસરમાં લીધો કે જીનાજ્ઞા પ્રમાણે હું મુનિ દશા પાડીશ કે 28 મૂળ ગુણ વગેરે, પણ અંતે થાય નિજ સ્વરૂપ તે પણ ઘટતી જાતી સ્થિતિમાં એ વ્યવહાર પણ કટ ઓફ કટ ઓફ કટ ઓફ કરતા કરતા પણ તેની સ્વરૂપમાં લીન થવાનું છે. અને આપણે મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા કરીએ કે મુમુક્ષુને એમ કહેવામાં આવે કે ભાઈ બને ત્યાં સુધી ઔત સત્સંગને હેય કરવાના અભિપ્રાયથી સગા સંબંધી મિત્રો સમાજ એનો સંપર્ક ઓછો કરો. શું કહેવાય? સંપર્ક ઓછો કરો, આવરો જાવરો ઓછો કરો, બહુ બધાને બોલાવવાના નહીં અને આપણે પણ બહુ જવાનું નહીં. થોડો ઓછો કરો, થોડો ઓછો કર્યો એને એમ શું કે બને તો હાવ બંધ કરો ને. શું કામ છે આપણે? કોઈ આપણે એટલું બધું કામ બાકી છે કે જો એક લગ્નથી એક લયથી લાગી જઈએ તો ક્યાંય જવું પોસાય એવું નથી. કેમ કે આવું બહુ મોટું કામ માથે લીધું છે સિદ્ધપદ પ્રાપ્ત કરવાનું. એ કામની મહત્તા જ એટલી છે કે બધા સંસારના પ્રસંગો ગૌણ કરવા જરૂરી છે. એમ ભૂમિકા પ્રમાણે આવે છે ને વાત. પછી એમ કે લૌકિક વ્યવહાર ભલે બંધ કર્યો પણ સત્સંગનો વ્યવહાર રાખવાનો. વ્યવહારમાં વ્યવહારમાં ટ્રાન્સફર એન્ટ્રી છે. સત્સંગનો વ્યવહાર યોગ્ય છે, સત્સંગ કરો તમે. પછી તો કે પછી સિલેક્ટેડ સત્સંગ કરો, ગમે એની યારે સત્સંગ કરો, એમને યોગ્ય સુપાત્ર જીવોનો સત્સંગ કરો. શાસ્ત્ર વાંચતા હોય એટલે બેસી જવું કે આત્માની વાત થતા હોય એટલે બેસી જવું, એમને કરવા યોગ્ય છે કે નથી કરવા યોગ્ય એનો વિવેક કરો. એમ કે તો પછી હવે તો કે તો સાધન છે નિર્વિકલ્પ થવા માટે. નિર્વિકલ્પતાનો પુરુષાર્થ કરવામાં સત્સંગ આડે ન આવે એ પણ ધ્યાન રાખો કે વિકલ્પ વધતા નથી ને તમારા. નિર્વિકલ્પ થવા માટે તમને તમારા સત્સંગમાં ચાલતી વાતોના વિકલ્પ નડતા નથી ને, એને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધમાંથી નીકળવું એમ કહેવામાં આવે છે. છેલ્લો પ્રતિબંધ સંકલ્પ વિકલ્પનો છે. ચાર પ્રતિબંધમાં એક પ્રતિબંધ લઈ લીધો છે ને, એ પ્રતિબંધ પણ સ્વામીને નિજ સ્વરૂપમાં લીન કરાવ્યા છે. એમ વ્યવહારના ભાંગા ઘણા છે, એના હે ઉપાદેયતાના ભાંગા ઘણા છે, છેલ્લે એની ચરમ સીમા છે સ્વરૂપમાં લીન થવું તે. હવે એ જે ભાંગા છે એ પોતપોતાના સ્વસ્થાનમાં યોગ્ય છે, એને સર્વથા ઉડાડાય પણ નહીં, એને સર્વથા થપાય પણ નહીં, સર્વથા નહીં. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે, આચરણ કરે, આત્માથી જન્મે. આગળ જતા એને ઉઠાવવું પડે ને. તમારે સીડી ઉપર ચડવું હોય તો પણ પગથિયે પગ મૂકીને ઉપાડવો જ પડે ને. જે પગથિયે તમે પગ મૂક્યો એ ઉપરના પગથિયે મૂક્યો, શું કરવા? ઉઠાવવા માટે. ત્યાં ને ત્યાં રાખો તો રોકાઈ જાવ, ત્યાં સીડીમાં હું સીડીમાં ઉભા રહી જાઉં એમ કે ઉપાડવા જરૂરી છે. એ જ જીન નીતિ છે, એ જ ભગવાનની નીતિ છે. એમ જ થવું જોઈએ. અહીંયા એમ કહે છે કે અશુદ્ધ નયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ક્લેશ મટે, સ્વરૂપમાં સમાઈ જાય ત્યારે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધ નયનો ઉપદેશ પ્રધાન છે. શુદ્ધ નય ઉપર વજન ઘણું છે અને ખાસ કરીને આ ગ્રંથમાં તો વિશેષ પ્રકારે છે. એની પાછળ સંસારના દુઃખ મટાડવાનો હેતુ રહેલો છે. અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુનો ધર્મ સર્વથા જ નથી. અશુદ્ધ નયને અસત્યાર્થ કહ્યો આ ગાથામાં, તો સર્વથા એ જેમ આકાશમાં ફૂલ ઉગતા નથી, ફૂલ તો જમીન ઉપર ઉગે. આકાશમાં કઈ ફૂલ હોય? આકાશને ફૂલ હોય, વનસ્પતિને ફૂલ હોય, આકાશને ફૂલ હોય કે ન હોય એમ નહીં લેતા તમે અસત્યાર્થ. આકાશને ફૂલ નથી, આકાશના ફૂલ કલ્પવાતે એ કલ્પના, મિથ્યા કલ્પના છે, એવી વસ્તુ જ નથી કોઈ. પણ આકાશે નથી ને ફૂલે નથી એવું નથી. આકાશ પણ એક વસ્તુ છે ને ફૂલ પણ એક વસ્તુ છે, પણ આકાશને ફૂલ નથી એમ છે. એમ મૂળ સ્વરૂપમાં અશુદ્ધને નો વિષય નથી, પણ અશુદ્ધને મા અશુદ્ધનો વિષય નથી, અશુદ્ધને અશુદ્ધનો વિષય નથી એમ તો નથી. બીજું કે સમસ્ત નયોનો હેતુ જ્ઞાનને અને પરિણામોને સ્વરૂપમાં દોરી જવાનો છે. ની નય ટુ લીડ, દોરી જવું. તો અશુદ્ધ નય પણ આત્મામાં દોરી જાય તો એ અશુદ્ધ નય છે. શુદ્ધ નય ડાયરેક્ટ આત્મામાં દોરી જાય છે, અશુદ્ધ નય ઇનડાયરેક્ટલી આત્મામાં દોરી જાય છે. કેમ કે અશુદ્ધ નયનો વિષય જે સંસાર છે એનું હેય પણ ત્યાં સાથે સાથે કામ કરે છે જ્ઞાનમાં, કે હું એક શુદ્ધ આત્મા છું અને મારા મારી શુદ્ધતાની અપેક્ષાએ હું મારી વર્તમાન અવસ્થા, મારી અશુદ્ધતા છે એનું જ્ઞાન કરું છું કે જે અશુદ્ધતા છોડવા યોગ્ય છે. એવી રીતે અશુદ્ધને કામ કરે છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે પ્રવચન સારમાં 47 નય છેલ્લે લખ્યા છે. આ સમય સારમાં 47 શક્તિ લખી, અમારા પરિશિષ્ટમાં ત્યાં 47 નય લખ્યા છે. અને એ 47 નયમાં 46મો અશુદ્ધ નય છે. 47 નયમાં 46મો અશુદ્ધ નય પણ લખ્યો છે, કે પોતાના શુદ્ધ સ્વરૂપની મુખ્યતાવાળા જ્ઞાનપૂર્વક વર્તમાન દશાનું અશુદ્ધતાનું હેયપણે જે નયમાં જ્ઞાન થાય તેને અશુદ્ધ નય કહેવામાં આવે છે. બહુ સુંદર વ્યાખ્યાનો કર્યા છે 47 નય ઉપર, અને આપણે અત્યારે પ્રેસમાં છે એ વ્યાખ્યાનો, વિતરાગ ટ્રસ્ટ ભાવનગર તરફથી ગુરુદેવની એ ભાવના, એ વ્યાખ્યાનો છપાવવાનો ભાવ હતો, પોતાની જ ભાવના હતી. એટલે એ કામ પેન્ડિંગ રહી ગયું હતું, એમની ભાવનાનું બાકી રહી ગયું હતું. આપણને વિચાર આવ્યો કે આ ગુરુદેવની ભાવના તો પૂરી થવી જ જોઈએ, પણ કામ અઘરું છે. ટેપ ઉપરથી લખવા, અક્ષરશ લખીને એને પછી સંપાદિત કરવા, એટલે લખવાની ભાષામાં એને એડિટિંગ કરવું, અને કોઈ પણ ક્યાંય એડિટિંગ કરતા ભૂલચૂક ન થાય એ સાવધાની રાખવી, પછી તો પ્રેસનું કામ છે. એને મેનેજમેન્ટનો એ તો વિષય છે કે એને કેવી રીતે મેનેજ કરવું. એ અત્યારે છાપવાના છેલ્લા તબક્કામાં છે, અને બહુ સરસ વિષય ચાલ્યો છે. થોડો બૌદ્ધિક સ્તરનો વિષય વિશેષ છે, એટલે બુદ્ધિવાળાનું તો પાણી ઉતરી જાય એવું છે. ગુરુદેવ શ્રી ભણ્યા નહોતા, એટલે એ જમાનામાં ભણતર જ 7 ચોપડીનું હતું, 7 સ્ટાન્ડર્ડ, એ ગુજરાતી, બીજી ભાષાઓ પણ નહીં, હિન્દી ઉર્દુ સંસ્કૃત માગધી કોઈ નહીં, ઇંગ્લિશ ઇંગ્લિશ કાંઈ નહીં. 7 ચોપડી ભણે વાણિયાના દીકરા, મોટા ભાગે બીજા જ ભણે નહીં, દરજીના હય ઉતારના કોઈ ભણે કરે નહીં, વાણિયા બામણને એ બધા, લુવાણા ને એવા બધા જે વેપારી કોમ છે ભણે. 7 ચોપડી ભીણ્યા પછી જેને બાપદાદાનો ધંધો, એ ધંધે લાગી જાય, નહીતર નોકરી લાગી જાય. ગુરુદેવ પણ 7 ચોપડી ભીણ્યા પછી દુકાને બેસી ગયા 13 વર્ષની ઉંમરે. 13 વર્ષની ઉંમરે એમણે 12 સાથે સ્ટાન્ડર્ડ પાસ કરી નાખ્યા 13 વર્ષમાં. પછી એમના મોટા ભાઈ ની ભાગીદારીમાં દુકાન હતી પાલેજમાં, ત્યાં બેસી ગયા. આ 47 મે ઉપરના વ્યાખ્યાનો એમના તમે વાંચો, તે સાંભળો, ત્યારે એમ થાય ક્યાંથી કાઢે છે આ હાથમાં પડી ભણેલા માણસ. એટલો બૌદ્ધિક સ્તરનો એટલો બધો વિષય છે કે બહુ ઇન્ટેલિજન્ટ માણસો હોય ને એને પરસેવો ઉતરે, એક્સરસાઇઝ થઈ જાય, જ્ઞાનની કસરત થઈ જાય, એટલો બૌદ્ધિક સ્તરનો વિષય છે. પોતે અંતરજ્ઞાનથી બધું કાઢ્યું છે અને પુસ્તક રૂપે બહાર આવી જશે. આમ તો બહુ જૂના વ્યાખ્યાનો છપાઈ ગયા છે 47 મે ઉપરના, ઘણા વર્ષો પહેલા. ત્યાર પછી એમણે પોતે છેલ્લે છેલ્લે દેહાંત થયા પહેલા 143 વ્યાખ્યાનો કર્યા પોતાની ભાવનાના. એટલે કે આખા આયુષ દરમિયાન, ઉંમર દરમિયાન એમણે જે સાહિત્ય વાંચ્યું એ સાહિત્યમાંથી કેટલું ક્રીમ કાઢ્યું. અને એ ક્રીમમાં એમણે વિશેષ સિલેક્ટ પોતે કર્યો છે. 47 શક્તિ 47 નહીં, કૃપાળુદેવના 10 વચનો, સ્વદ્રવ પરદ્રવવાળા, સમયસારની ગાથાઓ, નિયમસારની ગાથાઓ, એવા જુદા જુદા શાસ્ત્રો ઉપર 172 અલિંગ્રહણની ગાથા, પ્રવચનસારની ગાથાઓ, 143 વ્યાખ્યાન થયા. એ ક્રીમ એટલે માખણ હતું, એટલે આપણે પુસ્તકનું નામ પ્રવચન નવનીત આપ્યું છે. કુલ 143 વ્યાખ્યાન છપાવવા જઈએ તો 4 ભાગ કરવા પડે, 4 વોલ્યુમમાં છાપવા પડે, 400-400 પાનાના પુસ્તકો થાય, એક એક ભાગ. 2 ભાગ છપાઈ ગયા છે આપણે, 3જો ભાગ પ્રેસમાં છે, 4થા ભાગનું કામ હવે શરૂ કરશે. ગુરુદેવની ભાવનાનો વિષય છે. શું કહે છે કે અશુદ્ધ નહીં ને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી. અશુદ્ધ નહીં પોતે સમ્યક જ્ઞાનનો અંશ છે, સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાનનો અંશ છે. નહીં પોતે નય જ્ઞાન પ્રમાણ જ્ઞાન આત્મજ્ઞાનીને જ હોય, મિથ્યા દ્રષ્ટિને નય જ્ઞાન નયા ભાસ હોય છે. સ્વાનુભવ થાય અને જ્ઞાન પ્રમાણ થાય પછી વસ્તુના કોઈ પણ ધર્મને અવલંબે એને નય જ્ઞાન કહે છે. એક અંશને અવલંબે એનું મેને શું એટલે નય છે. એનું નામ અશુદ્ધ એટલા માટે છે કે અશુદ્ધતાને વિષય કરે છે. જ્ઞાન તો જ્ઞાન છે અને એ સમ્ય જ્ઞાન છે. એટલે એ વસ્તુ ધર્મ નથી એમ સમજવા જેવું નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે, ગ્રહિત મિથ્યાત્વ. જો શાસ્ત્ર વાંચીને ભલે બધા વિષય તમે સમજ્યા હો તો પણ શું કોઈ પણ એક જગ્યાએ વજન વધારે દેવાથી એકાંતપણું થઈ જાય તો અજ્ઞાન અને મિથ્યાત્વ તીવ્ર થાય, કેમ કે ગ્રહિત મિથ્યાત્વનો વિષય થયો, પ્રકાર થયો, ગ્રહિત મિથ્યાત્વનો પ્રકાર થયો. માટે એટલે વેઇટેજની ભૂલ છે, વિગ્રહિત મિથ્યાત્મા લઈ જાય. ક્યાં વજન જવું જોઈએ સપ્રમાણ એ બહુ બેલેન્સિંગ જ્ઞાનનો વિષય થઈ જાય છે. બેલેન્સ કોને રહીએ? જેને ધીરજ હોય એને રહીએ, ઉતાવળાને રહીએ ન રહીએ. એટલે સમ્યક જ્ઞાન છે એ ધીરજ વાળું જ્ઞાન છે અને હંમેશા સંતુલન જાળવે છે. એટલે સંતુલન ઉપર આપણે એક પ્રકરણ લખવાનું કારણ એ છે, એ વિષય બહુ મહત્વનો છે. સંતુલન ગુમાવો એટલે પડો તમે. પરિણામ તો ચાલ છે, ચાલતા ચાલતા પણ તમે સંતુલન ગુમાવો એટલે પડી જાઓ કે બીજું કઈ થાય. પછી ઠેસ ભલે થોડીક વાગી હોય, મોટી ઇન્જરી ન હોય એમાં. હા, એમ જ્ઞાની જ ધીરજ છે એટલે એને જ એટલું સંતુલન જોઈએ છે. તત્વાનુશીલનમાં આત્મસંતુલન ઉપર એક આર્ટિકલ છે અને લોનાવાળા પાસે આત્મસંતુલન નામનો આશ્રમ ચાલે છે. એ શરીરને આત્મા ગણીને ચલાવે છે, શરીરના સંતુલનનો. ખરેખર આત્મસંતુલન ત્યાં નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે, માટે શ્યાદવાદનું શરણ લઈ શુદ્ધનયનું અવલંબન કરવું જોઈએ. પછી વાત અવલંબન લેવાની ક્યાં આવી? શુદ્ધનયના વિષયને અશુદ્ધનય જાણવાનો વિષય છે. શુદ્ધનયનો જેટલો વિષય છે, ગુણભેદ પર્યાય ભેદે જાણવાનો વિષય છે, વ્યવહારનો વિષય. પણ એ જાણતા સંતુલન રહીએ, નહીતર સંતુલન ન રહીએ, એકાંતે ચડી જાય તો નિશ્ચય પાસ થઈ જાય. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ અવલંબન રહેતું નથી. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી એટલે કે નિર્વિકલ્પ દશામાં નયનું અવલંબન નથી. એટલે એક પડખાનું જાણપણું નથી, ત્યાં તો દ્રવ્ય પર્યાયનું યુગપદ જ્ઞાન છે. જે વસ્તુ સ્વરૂપ છે તે છે એ પ્રમાણ દ્રષ્ટિ છે, એટલે ત્યાં જ્ઞાન પ્રમાણ છે, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. અને એનું ફળ વિતરાગતા છે. અને એ નિર્વિકલ્પ દશામાં શું હોય કે વિતરાગતા હોય, રાગની ઉત્પત્તિ બંધ થઈ જાય છે. પહેલા જ્ઞાન પ્રમાણ નથી થતું, પછી સ્વવિકલ્પ દશામાં આવે તો જ્ઞાન પ્રમાણ રહે છે. કેમ કે એ વખતે નય જ્ઞાન પ્રવર્તે છે, પણ પ્રમાણ સહિત પ્રવર્તે છે. એટલે કે અશુદ્ધ નયનો જ્યારે વિષય જ્ઞાનમાં હોય, પોતાની વર્તમાન પર્યાયની અશુદ્ધતાને જ્ઞાની જાણતા હોય, ત્યારે પણ એ પોતાના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન પૂર્વક જાણતા હોય છે, એમ વાત છે. એટલે એકાંત થતો નથી. અને જ્યારે પોતાના શુદ્ધનયના વિષયને લક્ષ્યમાં લઈએ છે, ત્યારે વર્તમાન અવસ્થાની અશુદ્ધતાનું એમને જ્ઞાન હોય છે. ભલે શુદ્ધ સ્વરૂપ એકાકાર શુદ્ધ છે, અનાદિ અનંત શુદ્ધ છે, એકાંતે શુદ્ધ છે, તો પણ વર્તમાન અવસ્થામાં અશુદ્ધ છે એનું જ્ઞાનીને ભાન છે, શુદ્ધતાનું ભાન છે. સર્વથા અશુદ્ધતા મટી ગઈ છે ને હું સિદ્ધ પદે બિરાજમાન થઈ ગયો છું એમ નથી. સ્વરૂપે સિદ્ધ છું, પર્યાય પામર છું. અને ગણધર દેવ પણ એમ લે, કેમ કે 12મા ગુણ સ્થાન સુધી અનંતમાં ભાગે જ્ઞાન ને અનંતમાં ભાગે સુખ ને અનંતમાં ભાગે વીર્ય છે, પુરુષાર્થ છે. એની તો ભૂમિકા બાંધી આપણે, એટલા માટે વેદના થી લઈને પદાર્થ નિર્ણય સુધી, એટલા માટે ચોકઆઉટ કરી છે આખી લાઈન. કેમ કે આ પ્રશ્ન બધા મુમુક્ષુ ને ઉઠે છે કે જ્ઞાની નામ હોય ને અજ્ઞાની નામ હોય, પણ હવે અમારે શું કરવું? મુમુક્ષુ ને શું કરવું? અજ્ઞાની નય જ્ઞાન હોય નહીં, ચાલો અને જ્ઞાન એને નહીં જ્ઞાન હોય એને સંતુલન રહે નાને નો, પણ હવે અમારે મુમુક્ષુ ને શું કરવું આ પ્રશ્ન આવવાનો છે. કે તમારે મુમુક્ષુતાના કમથી આરોહણ ઉપર ચડવું એ આનો આત્મ ઉન્નતિ નો ક્રમ છે. એ બધા જ્ઞાનીઓનો એ અનુભવ છે અને એ અનુભવથી ચોકઆઉટ કરેલી લાઈન છે. જેમ 4 થી 14 ગુણ સ્થાન સાધક અવસ્થાને પરમાત્મા દશાના અનાદિ અનંત ચોકઆઉટ થયેલા છે, એમાં ફેરફાર ન થાય. પહેલા 4થું ગુણ સ્થાન જ આવે મોક્ષ માર્ગીને, પછી 5મું આવે, પહેલા 6ઠું 7મું મુનિ દશાના આવે, ભલે દીક્ષા લીધી હોય તોય, તે દિગંબરી દીક્ષા પહેલા લઈ લીધી હોય, મિથ્યાત્વ અવસ્થામાં પણ દ્રવલિંગી હોય, પહેલા એને 4થું ગુણ સ્થાન આવે, પછી 5મું આવે, પછી 6ઠું 7મું આવે, એમને એમ ન આવે, બહારના ફેરફારોથી ન આવે. એટલે એ અવરોધ તો ગયો ને, સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ ને દેહ પ્રતિબંધ, 3 જાય, છેલ્લો 4થો ચાલવાનો બાકી રહે સંકલ્પ, તરત જ આવે 4થા ગુણ સ્થાને, વાર ન લાગે. ઘણા દ્રવ્યલિંગી થયા પછી ભાવલિંગી થાય છે. એમ 5મા ગુણ સ્થાનના વ્રતો છે એ પણ મિથ્યાત્વ અવસ્થામાં લઈએ છે લોકો. રાત્રે ભોજન ત્યાગ એ 5મા ગુણ સ્થાનનો વ્રત છે. બ્રહ્મચર્ય 5મા ગુણ સ્થાનની 7મી પ્રતિમા છે. મિથ્યાત્વ અવસ્થામાં મુમુક્ષુ છે, ધારણ કરે એમાં કાંઈ વાંધો, પ્રતિજ્ઞા લેવામાં કાંઈ વાંધો નહીં, એ તો પાપ ઘટે બીજું. પણ એ ચારિત્ર મોહને મંદ થવા અર્થે દર્શનનો તીવ્ર ન થાય એ ધ્યાન રાખવાનું છે. તમારી એટલી શક્તિ હોવી જોઈએ કે ચારિત્ર મોહને મંદ કરવા ઉપરાંત દર્શન મોહને ટાળવાની તમારી શક્તિ હોવી જોઈએ, નહીંતર તમે ત્યાં રોકાઈ જાઓ તો આ પાછો મોટો અપરાધ ઉભો રહી જાય, તો બધું નકામું જાય પાછું. અને એવું અત્યાર સુધી નકામું બહુ ગયું છે. માટે જ્ઞાનીઓએ પહેલાં દર્શન મોહ ટાળવાનો ઉપાય બતાવ્યો. મુમુક્ષુની ભૂમિકામાં તારી શક્તિ મર્યાદિત હોય તો તારી જેટલી શક્તિ છે એટલી યથાસ્થાને લગાડ, તો તારી ગાડી બરાબર રાઈટ ટ્રેકમાં રાઈટ સ્પીડમાં ચાલીને મોક્ષ માર્ગ સુધી પહોંચે, નહીતર ઊલમાંથી ચૂલમાં પડીશ. કરવામાં વાંધો નથી પણ સંભાળવાનું છે. એવી રીતે શક્તિ નથી ખર્ચવાની કે દર્શન હોય પછી ટાળવા માટે કાંઈ હાથમાં રહીએ નહીં અને ત્યાગનો આગ્રહ થઈ જાય, કારણ કે તો બાહ્ય ત્યાગ છે, આગ્રહ થઈ જાય. પછી હર્ષ થાય અને એ વજનની ભૂલ, વેઇટેજની ભૂલ થઈ જાય, એના ઉપર જ વજન જાય. પછી જે દર્શનમાં ટાળવામાં વજન જવું જોઈએ, વજન જ ન જાય, એમ નહીં થવું જોઈએ. એના માટે એમ કે તું ગમે તે કર, પણ પેલા દર્શન મોટા તું જોઈશ નહીં, પૂર્ણ પાથામાં જોઈશ નહીં. કેમ કે મિથ્યાત્મ મોટું પાપ ઉભું છે તો એ બીજા પાપ તો થવાના જ છે. તને ટેમ્પરરી તું પ્રતિજ્ઞા લઈશ, પણ તું મિથ્યાત્મા પેટમાં તો બધા પડ્યા છે, પાપ માત્ર પડ્યા છે એમાં. અત્યારે થોડા ટાઈમ પૂરતું તો બંધ કર્યું, એનો અર્થ એમ નથી કે મટી ગયા છે બધા. ચારે ચોકડીનો આશ્રવ ચાલુ છે અનંતાનંદ મંદિર માંથી ઠેઠ સુધીનો. પછી વ્રત લે તો માનો કોઈ મુનિ દીક્ષા લીધી, પણ અનંતાનંદ મંદિર એને ચાલુ છે. 28 મૂળ ગુણ નિરતિ ચાર પાડે તો અનંતાનંદ મંદિર ચાલુ છે, એમ છે. અધ્યાત્મના પ્રકરણ છે તો એમ જ 12મા ઉપર ચોટ્યા, પાપ ઘીટ્યા, એટલી વાત છે. એટલે આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. અહીં જ્ઞાયક ભાવ પ્રમત અપ્રમત નથી એમ કહ્યું છે. ત્યાં પ્રમત અપ્રમત એટલે શું કે ગુણસ્થાનની પરિપાટીમાં 6ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત કહેવાય છે, એ 4થું 5મું 6ઠું બધું પ્રમત ગુણસ્થાનમાં જાય છે, અને 7માંથી માંડીને અપ્રમત કહેવાય છે, 7 8 9 10 ને બાર બધા અપ્રમદ ગુણ સ્થાન છે, પરંતુ એ સર્વગુણ સ્થાનો અશુદ્ધ નહીંની કથનીમાં છે, શુદ્ધાત્માની કથનીમાં એ વાત નથી. ત્યાં તો એકલો શુદ્ધાત્મા છે, શુદ્ધ નહીં છે તો આત્મજ્ઞાયક જ છે અને એ જ સર્વથા ઉપાદેય છે. એ ઉપાદેય કરતા નિશ્ચય નિશ્ચયના સ્થાનમાં અને વ્યવહાર વ્યવહારના સ્થાનમાં સંતુલિતપણે રહે છે, સંતુલન ગુમાવાતું નથી. એ રીતે અહીંયા છઠ્ઠી ગાથા સમાપ્ત થાય છે, છઠ્ઠી ગાથાનો ભાવાર્થ અહીંયા સમાપ્ત કર્યો છે. હવે પ્રશ્ન થાય છે કે દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે. દર્શન જ્ઞાન ચારિત્ર ને આત્માના ધર્મ કહેવામાં આવ્યા, એ મુખ્ય ગુણો છે, શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ. તો એ તો ત્રણ ભેદ થયા આત્મામાં, અને એ ભેદરૂપ ભાવથી તો આત્માને અશુદ્ધ પણ આવે છે. જ્યાં શુદ્ધ પણ લીધું છે ત્યાં અભેદ જ્ઞાયક સ્વરૂપ લીધો છે, તે અભેદમાં બધા ભેદો વિલીન થઈ ગયા છે. અનંત ગુણોનું અભેદ એક રૂપ તે જ્ઞાયક તત્વ છે. હવે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર તો મુખ્ય ગુણો છે અને એની વાત શાસ્ત્રમાં આવે છે. હવે એ જો દર્શન જ્ઞાન ચારિત્રના ભેદોને લઈએ તો વળી અશુદ્ધતાનો વિષય શરૂ કર્યો એના જેવું થશે, અશુદ્ધપણો આવે છે. આનું શું કરવું? એક ઓરથી આપ મોક્ષ માર્ગનો ઉપદેશ આપો છો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો કે એમાં સંકેત છે કે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ કયા, છતાં મોક્ષ માર્ગ એક વચનમાં લખ્યો છે સૂત્ર ની અંદર. ત્રણ નો જો બહુવચન લખવું હોય તો મોક્ષ માર્ગ આહા એમ લખવું પડે. એક વચન દ્વિવચન અને બહુવચન ના રૂપ છે. માર્ગ 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 આહા, માર્ગ માર્ગે માર્ગ આહા, પહેલી વિભક્તિ બીજી વિભક્તિ એમ કરીને સાત વિભક્તિ હોય છે. એમાં પહેલી વિભક્તિ આ રીતે બોલાય છે, માર્ગ 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 આહા માર્ગે માર્ગ માર્ગ આહા, એ બીજી વિભક્તિ. તો બહુવચન નથી વાપર્યું અને આમાં ત્રણ છે, સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણ છે. તો કે ત્રણેયનું એકપણે અભેદ રૂપ જે છે અવિરુદ્ધપણે એને મોક્ષ માર્ગ કહીએ છીએ. ઊંડાણ બહુ છે કે ચોથા ગુણ સ્થાને શ્રદ્ધા પ્રગટ થાય છે. કેટલાક વિદ્વાનો પણ એમ માને છે કે અહીંયા ચારિત્ર નથી, કેમ કે ગુણ સ્થાન નું નામ પણ અનાદિથી અવિરત ગુણ સ્થાન છે. કેવું? અવિરત ગુણ સ્થાન છે અને અવિરત એટલે વિરતિ, ત્યાગ નહીં. ચોથા ગુણ સ્થાને કોઈ ત્યાગ હોય જ નહીં, કોઈ વ્રત જ ન હોય. સાયક સમ્યક દ્રષ્ટિ હોય ચોથા ગુણ સ્થાને, એને એટલું વ્રત ન હોય કે તમારે રોજ એક દિવસમાં એક વખત પણ સવારે ઉઠીને કે રાત્રે સૂતી વખતે કે આખા દિવસમાં કોઈ તમારે પંચપરમેષ્ઠી મંત્ર બોલવો પડશે. કેટલો? નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરણમ, એમાં તો કોઈ બહુ મોટી વાત નથી ને, એવું બંધન નથી. સમ્યક દ્રષ્ટિ બોલે તો સમ્યક દ્રષ્ટિ ને ન બોલે તો નહીં, એવું નહીં. વધુમાં વધુ ત્રણ ભવે એ મોક્ષે જાય. સ્વયંસમ સમ્યક દ્રષ્ટિ એ જ ભવમાં મોક્ષે જાય તો ક્ષાયિક પ્રાપ્ત કરીને જાય, એ જ ભવે મોક્ષે જાય. ત્યાં બીજા ભવે જાય કે ત્રીજા ભવે જાય તો ક્ષાયિક લઈને જાય. એટલે એને ત્રણ ભાવ કાઢવા જ પડે એવું કંઈ જરૂરી નથી, અને ક્ષોભસમને વધારે ભાવ કાઢવા પડે એવું કંઈ જરૂરી નથી. બંધન એટલે શું છે? વ્યવહાર છે ને, વ્યવહારની મર્યાદા બાંધી નથી ત્યાં. ત્યાં વ્યવહારની મર્યાદા ઉપર ઉપરના ગુણ સ્થાને વ્યવહારની મર્યાદાઓ બાંધે છે. એમ ઉપર જાય ને એમ એને વ્યવહારની મર્યાદા છે બધી. એવું છે, હા, એટલી વિતરાકતા નથી. મિથ્યાત્વ સ્થાનમાં દીક્ષા પણ લઈએ અને ચોથા ગુણ સ્થાને કાંઈ એનો અર્થ પડે તો પડે. સત્પુરુષને ઓળખવા હેલી વાત નથી, એ હેલી વાત નથી. પણ એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય છે. કેમ એ તરતા એટલા માટે ઉપાડી છે, કેમ કે મોક્ષ માર્ગમાં છે. મોક્ષ માર્ગ એક વચનમાં છે અને એ એક વચનમાં ત્રણેય ભેદ સમાયેલા છે. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય માટે એને શ્રદ્ધા પણ છે, એને જ્ઞાન પણ છે, અને એને સ્વરૂપાચરણ નામનું ચારિત્ર પણ છે. અને એ સ્વરૂપાચરણની જાતિ બારમા ગુણ સ્થાને સંપૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત થાય યથાખ્યાત ચારિત્રની એ જાતિ માહિલી જાતિ છે. એમ સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન એ કેવળ જ્ઞાનની જાતિનું છે, એમ સ્વરૂપાચરણ શુદ્ધોપયોગ લીન થયો તથા ગુણ સ્થાને એ યથાખ્યાત ચારિત્રની જાતિ છે. સ્વરૂપાચરણ ચારિત્ર કે છે એને, એ ચારિત્ર છે એને. પણ કેટલાક લોકો એ વાત માનતા નથી, સ્વીકારતા નથી, સમજતા નથી. હા, સ્વરૂપમાં આચરણ કર્યું ત્યાં, આચરણ કરવું એટલે લીન થવું. તો લીન થાય છે ત્યારે સમ્યક દર્શન પ્રગટ છે. નિર્વિકલ્પ દશામાં સ્વરૂપ લીનતા છે એટલે એને શુદ્ધોપયોગ કીધો છે. ચારિત્ર છે ત્યાં, ચારિત્રને ઓળખે તો ખબર પડે, ન ઓળખે તો ન ખબર પડે એમ છે. પેલા તો ત્યારે આવી રીતે જ કહેવાય. છતાંય મહાવ્રત હોવા છતાં આવી રીત સમય દ્રષ્ટિ છે, દ્રવલિંગી છે. પણ સમ્યક દ્રષ્ટિ દ્રવલિંગી છે. દ્રવલિંગી ત્રણ પ્રકારના, મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી, અવિરત સમ્યક દ્રષ્ટિ દ્રવલિંગી, અને દેશવિરત દેશવિરત શ્રાવક છે એ પણ દ્રવલિંગી મુનિ હોય. પછી છઠ્ઠે સાતમા ગુણ સ્થાન આવે ત્યારે ભાવલિંગ કહેવાય એને. ત્યાં સુધી ત્રણેય ભેદ દ્રવલિંગીમાં જાય છે. એવું છે, એનો વ્યવહાર બરાબર હોય એટલે દ્રવ્યલિંગી. વ્યવહારમાં ભૂલે એટલે દ્રવ્યલિંગી નથી, લિંગાભાષી છે. અહીંયા તો ગાથામાં બીજી જ વાત છે કે એ ત્રણ ભેદ થયા, દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ ભેદ. એ ભેદભાવોથી આત્માને વિચારવામાં આવે ત્યાં તો અશુદ્ધપણું ઉત્પન્ન થાય છે, એટલે એ અશુદ્ધને એનો વિષય થઈ ગયો. હવે શું કરવું અમારે? મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ આ ત્રણ ગુણોની મુખ્ય છે, પુરુષાર્થ સહિત શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર. અને આત્માના ગુણોમાં એ ત્રણ મુખ્ય ગુણ છે એમ જ્યાં જોવા જઈએ છીએ ત્યાં વિકલ્પ ઉઠે અને અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. માટે એવો ગુણભેદનો વિષયને અશુદ્ધ નહીં માં નાખ્યો છે. હવે અમારે કરવું શું આ પ્રશ્ન ઉઠાવ્યો છે. એ ત્રણ ભેદ પણ જ્ઞાનીને વ્યવહારથી છે. નિશ્ચય તો જ્ઞાની શ્રાવકે નથી ને મુનિએ નથી. જ્ઞાનીને તમે પૂછો કે તમે શ્રાવક છો કે મુનિ છો, તો કે નિશ્ચયથી ગ્રહસ્થીએ નથી ને નિશ્ચયથી ત્યાગીએ નથી. મુનિ એમ કે ને જ્ઞાની એમ જ. તો કે નિશ્ચયથી, તો કે નિશ્ચયથી હું જ્ઞાયક છું. તો કે અત્યારે તમને ચોથા ગુણ સ્થાને શ્રાવક કે પાંચમા ગુણ સ્થાન, તો કે એ વ્યવહાર છે. ત્યાગી હોય તો મુનિ કે, તો કે એ વ્યવહાર છે. બાકી નિશ્ચયથી કે ન પ્રમતો ન પ્રમતો જાણું દો જુજો, હું પ્રમતે નથી ને અપ્રમતે નથી, એવી રીતે સ્પષ્ટીકરણ સાતમી ગાથામાં એને આપ્યું છે. કે વ્યવહારેણો ઉપદિશ્યતિ નાણિશ્ય ચરિતમ દર્શનમ નાણમ નવીનાણમ ન ચરિતમ ન દર્શનમ જાણગો શુદ્ધો. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને, ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. શુદ્ધ જ્ઞાયકમાં દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ નથી. ગાથા તો બહુ પાવરફુલ ગાથા છે, છઠ્ઠી અને હાથમી બે ગાથા. ગુરુદેવ તો શાસ્ત્ર પદ્ધતિથી આ બે ગાથા માંગતા, તમને બધાને એ સમજાયું નથી. પણ છઠ્ઠી ગાથામાં એમણે વ્યવહારને ના ચાર ભાંગામાંથી ત્રણ વ્યવહારને ના ભંગનો નિષેધ કર્યો છે, અને સાતમી ગાથામાં ચોથા ભંગનો નિષેધ કર્યો છે. એવા વ્યવહારને ના ચાર ભાંગા છે, એ ચારેનો નિષેધ છે. છ અને સાત ગાથા થઈને સદભૂત ઉપચરિત વ્યવહાર અને સદભૂત અનુપચરિત વ્યવહાર બે ભંગ, અસદભૂત ઉપચરિત વ્યવહાર અને અસદભૂત અનુપચરિત વ્યવહાર, એમ કુલ ચાર ભંગ છે. એમાં ત્રણ ભંગનો નિષેધ છઠ્ઠી ગાથામાં આવે છે, ચોથા ભંગનો નિષેધ સાતમી ગાથામાં આવે છે. બધું વિસ્તાર કરીએ તો બહુ લાંબુ થાય એવું છે, ને સમજાય ન સમજાય એવું છે. પણ ગુરુદેવ તો હાથ ચોપડી ભીણાતા પણ કાઢતા હતા બહુ, શાસ્ત્રોના બધા ભંગ ભેદ ચોખ્ખા કરી દીધા. એટલે દિગંબર શાસ્ત્રો ભણેલા વિદ્વાનો સોનગઢ આવે તો પાણી ઉતરી જાય બધાનું.
રામજી બેરિસ્ટર હતા, ના પડે.
સર હુકમચંદજી પહેલા વહેલા 2002 ની સાલમાં આવ્યા છે કે 2003 ની સાલમાં ઇન્દોરથી, એમની સાથે કેટલાક વિદ્વાનો પણ આવેલા શ્રીમદ માણસ હતા. એકલા તો અમસ્થા ન આવે, પણ એના કારોબારવાળા માણસો સાથે વિદ્વાનોને પણ લાવેલા. પછી વિદ્વાનો વિદ્વાનોની રીતે દિગંબર શાસ્ત્રો વાંચીને તૈયાર થયેલા. પોતે બહુ મગજવાળા માણસ, બુદ્ધિશાળી માણસ હતા, ખૂબ બુદ્ધિશાળી માણસ હતા, બરાબર પકડે વાતને. એટલે કોઈ પંડિત વચ્ચે દલીલ કરે ને, પંડિતજી પહેલા મહારાજ કો સુનીએ, મહારાજ બરાબર કહેતા, મહારાજ કો સુનીએ, વિચમાં મત બોલી એમ કરીને એને રોકે. કહેવાનો મતલબ શું છે કે ગુરુદેવ વિદ્વતાની દ્રષ્ટિએ વિદ્વાન તૈયાર નહીં થયેલા, પણ વિદ્વાનો ભલભલા ફૂલચંદજી શાસ્ત્રી, બહુ મોટા વિદ્વાન ગણાય આપણા ફૂલચંદજી શાસ્ત્રી બનારસવાળા, ગુરુદેવને સાંભળ્યા પછી નમી પડ્યા, આ વાત કંઈક જુદી કરે છે. અને બધ એમ જૈન તત્વ મીમાંસા લખે ને એમણે, હા, એ ગુરુદેવને મળ્યા પછી એમણે જૈન તત્વ મીમાંસા લખે. પોતાને ઘણું સમજવાનું મળ્યું એમને. વિદ્વાનોને પણ ગુરુદેવ પાસેથી, અપર લેવલના વિદ્વાનો હોય એને પણ ગુરુદેવ પાસેથી સમજવાનું મળતો. એવા ગુરુદેવના વ્યાખ્યાન હતા કે જેમાં એક ગામડાનો હાવ અણભણ માણસ પણ સમજે તત્વ, અને વિદ્વાનમાં વિદ્વાન માણસ પણ તત્વ સમજે. આ એક ગુરુદેવના વ્યાખ્યાનોની વિશેષતા હતી. એ વાત આપણે પરમાગમસારના ઉપોદઘાતમાં નાખી છે. પરમાગમસારનું સંપાદન કર્યું ને ત્યારે એમાં 1008 વિધવિધ વિષયો લીધા છે, 1008 બોલ લીધા, સિલેક્ટ કર્યા છે, બધામાં વિધવિધ વિષયો લીધા છે. અને એ દ્વારા પ્રસિદ્ધ થાય છે કે ગુરુદેવનું જ્ઞાન કેટલું વિશાળ હતું ને કેટલું ઊંડું હતું. ભલે હાથમાં પડી ભણ્યા હતા, એમાં એમ લખ્યું છે સંપાદકીયમાં કે એમના વ્યાખ્યાનોમાં એક વિશેષતા અથવા અતિશય હતો કે અભણમાં અભણ માણસને પણ તત્વ સમજાય અને વિદ્વાનમાં વિદ્વાન માણસને પણ તત્વ સમજવા મળે અને બે ને સમજાય એવી શૈલી હતી. ઘણી વિશેષતાઓ હતી. ગાથાર્થ છે, જ્ઞાનીને ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી તો જ્ઞાનીને જ્ઞાન પણ નથી, જ્ઞાનીને ચારિત્ર પણ નથી ને જ્ઞાનીને દર્શન પણ નથી. જ્ઞાનમ ને ચરિત્રમ ને દર્શનમ ક્રમ એવો લીધો છે, જ્ઞાન પછી ચારિત્ર ને પછી દર્શન. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે, કેમ કે એમ માને છે હું તો શુદ્ધ જ્ઞાયક છું, મારે ગુણસ્થાન ગુણસ્થાન કેવા, મારા આત્માને ગુણસ્થાન નથી. એનો આશય બહુ સારો છે. અભેદ અભેદ સ્વરૂપનો અભેદ અનુભવ, આ સદ્ભૂત અનુપચાર વ્યવહારનો નિષેધ કરીને નિશ્ચય પ્રગટ થાય એવો વિષય છે. એ ચોથો ભંગ છે વ્યવહારના નિષેધનો. અહીંયા ના પાડે છે કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી, આત્મા તો શુદ્ધ જ્ઞાયક જ છે. ટીકા પણ બહુ અદભુત કરી છે જયચંદજીએ, ભાવાર્થ પણ બહુ સરસ લખ્યો છે. એ રીતે આ ગાથા બહુ સારી ગાથા છે, વિશેષ લેશો કાલે. ગાથાનો વિસ્તાર કરશો કાલે.